અદ્ભુત આપણે હરિસ્મૃતિ સ્વરૂપ ચિંતામણીની કથા સાંભળી. મહારાજે તો બહુ મોટી કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા, પણ સાથે આવેલા સંતોએ બહુ મોટી કૃપા કરી. આ બધા વિડિયા ઉતાર્યા ન હોત તો આપણે જોત શું કહો. એક એક વિડિયા એવા ઉતાર્યા કે જેથી કરીને એને સાંભળવા માત્રથી જાણે દર્શન ખડું થઈ જાય અને જીવ માયાથી મુકાઈ જાય. અદ્ભુત દાખલો કર્યો. હું સમજુ છું ત્યાં સુધી આ બ્રહ્માંડ સર્જાણું, ત્યાંથી અનંત ભગવાનના અવતારો થયા. અનેક અવતારોના સ્વરૂપનું નિરૂપણ થોડું ઘણું ઓછા વધતા પ્રમાણમાં થયું હશે, પણ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા અને એનું જે વર્ણન લખાણું એવું કોઈનું લખાણું હોય. એમાંય મહારાજ પ્રગટ બિરાજતા હતા, સામે બેઠા હતા અને સંતો કેટલું બધું લખ્યું. એમ હજારો કીર્તનો રચ્યા, કેટલા કીર્તનો બનાવ્યા, એક જ મૂર્તિના હજારો કીર્તનો લખ્યા, કલ્પના કરો. ઉપરાંત સત્સંગ જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી કેટલું લખ્યું. એમ એ જ મારું સ્વરૂપ પરિપણ બતાવે છે. જે તે પ્રકારે કરીને મૂર્તિમાં જીવ જો જોડાઈ જાય તો બીડો પાર થઈ જાય એવી અદ્ભુત કથા આપણે સાંભળી. હવે આપણે વચનામૃત ઉપર જરાક જશું, કારણ કે આ મૂર્તિમાં પ્રીત બાંધી એ પ્રીત સદૈવને માટે ટકાવવા માટે એ મૂર્તિ એનું મહાત્મ્ય સહિત જ્ઞાન બહુ જરૂરી છે. એટલા માટે હવે વચનામૃત ઉપર આપણે જરાક પ્રયાસ કરશું. આપણે સવારના બે વચનામૃત સમજ્યા હતા. એક હતું પ્રથમનું 44મું અને બીજું હતું પ્રથમનું 45મું. પ્રથમનું 44મું શું હતું યાદ રહ્યું તમને? કહો લ્યો પ્રભુદાસભાઈ. સરસ, એના જેવો કોઈ મૂર્ખ નથી. એ કોનો પ્રશ્ન હતો, કોને યાદ રહ્યો? કયો નરેશ? હા, વસો ગામના વિપ્રવાલા ધ્રુવનો પ્રશ્ન હતો. પછી મહારાજે એક બ્રહ્માનંદ સ્વામીને સરસ પ્રશ્ન પૂછ્યો હતો, કોને યાદ રહ્યો? પ્રથમના 44મામાં કોઈ કહેશો? કયો અર્ષદભાઈ? સ્નેહનું રૂપ શું? સરસ, બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ જાણે જાણીને વૈરાગ બાજુ ખેંચી ગયા. મહારાજ કે તમને દિશ જ ચડી નહીં, બળબળતા ડામને મહારાજ વાત કરી. એ સ્નેહનું રૂપ ભગવાન વિના મહારાજ કે બીજો ઘાટ ઉઠે તો બળબળતો ડામ દેરનું વસમું લાગે એટલું વસમું લાગે. પંચામૃત ભોજન જમતો હોય ને ખોબો વરીને કોઈ ધૂળ નાખે અંદર અને વશમું લાગે એટલું વશમું લાગે. મહારાજ કે સ્નેહનું કારણ છે, સ્નેહનું રૂપ છે. સ્નેહ થયાનું કારણ શું બતાવ્યું? કોઈ કહેશો? ને થયાનું કારણ બીજા કોઈને કેવું છે? ને તો પ્રભુદાસભાઈ કહેવાના જ છે. નીલકંઠભાઈ તમારે કેવું છે? નહીં કેવું? કયો સ્નેહ થયાનું કારણ મહારાજ શું બતાવ્યું? કોણ કે છે? કોઈ નથી કેવું. પાર્ષદો કોની કેવું છે? ભગવાનમાં સ્નેહ થયાનું મુકુંદ વગર. સત્પુરુષનો પ્રસંગ એ જ ભગવાન વિશે સ્નેહ થવાનું કારણ છે. સુરાખાચરી કે મહારાજ ખૂબ એવો પ્રસંગ કરી. મહારાજ કે રહેવા દો, અડધો અમારો કોનો, અડધો તમારી જેમ જગતનો કરો. પછી 45મું શું આવ્યું હતું વચનામૃત? કોઈને યાદ આવ્યું? 45મું વચનામૃત કોઈ કહેશે? 45મું કયો? ગોપાળાનંદ સ્વામી કે મહારાજ કેટલાક વેદાંતિ એમ કહે છે ભગવાન નિરાકાર છે તેનું કેમ સમજવું. નારદ સનકાદિક જે ભગવાનના ભક્તો થયા તો સાકાર સમજીને ભગવાનનું ભજન કરે છે. મહારાજ કહે વેદાંતિની સમજણ ખોટી છે, અમે સદૈવને માટે સાકાર જ છીએ. મહારાજ કે નિરાકાર તો અમારું જે તેજ છે એ નિરાકાર છે, તો એને સાકાર જેવું સમજવું. અનંતનું નિયંતા પણ એ દાખવે છે. માટે મહારાજ બે ત્રણ દ્રષ્ટાંત આપ્યા, એક તો અગ્નિનું આપ્યું, બીજું સૂર્યનું આપ્યું, ત્રીજું વરુણનું આપ્યું. એનું કાર્ય બધું નિરાકાર જેવું જણાય છે, પણ કારણ સ્વરૂપમાં બધાય સાકાર છે એવું અદ્ભુત 45મું વચનામૃત આપણે પ્રથમનું વાંચ્યું હતું. હવે જોઈએ 46મું વચનામૃતમાં મહારાજ શું કહે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાશુદ્ધ એકાદશીનો દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા પર દક્ષિણાદે મુખરમદે બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોઈની સભા કેવી છે, કોઈની સભા કેવી છે? એક ભગત તૈયાર થયા, બે થયા, કયો રાજુભાઈ ઊભા થઈને જોરથી બોલવું પડશે મને હમણાં એમ. એક જ વસ્તુ બાકી રહી, કોઈ કહે છે શું બાકી રહ્યું? કોઈ છે સુરવીર કે હિતેશ ભગત? દક્ષિણાદય મુખારંદે બિરાજમાન. સરસ. તે સમયે ભટ્ટ માહેશ્વરી નામે વેદાંતિ બ્રાહ્મણ હતો. તેને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, સમાધિ વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? બહુ તાત્વિક પ્રશ્ન છો. સમાધિમાં બધું લીન થઈ જાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આકાશનું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ છીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળજો. હુકમ સાવધાન મહારાજ કીધું, સાવધાન રહેવાનું હુકમ કીધું. કારણ કે વચનામૃત બે સાવધાનનું કામ જ નથી, સમજાય? તાત્વિક છે ને મહારાજ કે તત્વની વાત છે. આકાશ હું એ ખબર ન હોય, એમાં એ લીન થાય નથી થતું ને કેમ થાય છે? મહારાજે ખરેખર વચનામૃતના માધ્યમથી વેદનો સાર ઠસી ઠસીને ભરી દીધો છે, સમજાણું? ગુજરાતી ભાષામાં સરળમાં સરળ ભાષામાં વેદ નહીં, વેદનો સાર ભર્યો છે. વેદ આવી અદ્ભુત વાતો બધી નથી બતાવતો. વેદ તો કેટલું તમે વાંચો ત્યારે માણ થોડુંક નીકળે. જેમ 10 લિટર દૂધ હોય એને પીલો ને ત્યારે માંડ 2 લિટર મલાઈ નીકળે, વેદ એ દૂધ છે ને વચનામૃત એ મલાઈ છે. અદભુત. મહેશ્વરી ભટ્ટે પોતે વિદ્વાન છે એટલે મારાને પ્રશ્ન કર્યો કે મહારાજ સમાધિમાં બધું લીન થઈ જાય છે, સમાધિમાં કાંઈ એને જણાતું નથી, ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી મહારાજ કે પહેલા અમે તમને આકાશનું રૂપ કહીએ, આકાશનું સ્વરૂપ સમજાવીએ. આકાશ તે અવકાશને કહીએ અને જે પદાર્થ રહે છે તે સર્વે આકાશમાં રહે છે અને તે તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેની વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેની વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ 4 ભૂત દેખાતા નથી. મહારાજ કે આકાશનો અર્થ અવકાશ, અવકાશ એટલે જગા. મહારાજ કે આકાશ સર્વત્ર જગ્યાએ રહેલો છે, કોઈ એવું પદાર્થ નથી જેની અંદર આકાશ ન હોય. એમ લોખંડ છે ને તો એમાં આકાશ છે. સાબિતી શું? તો કે અગ્નિ અંદર પ્રવેશ કરી શકે છે એની સાબિતી છે. જો લોખંડમાં આકાશ ન હોત તો અગ્નિ પ્રવેશ કરી શકત નહીં. મહારાજ કે પ્રત્યેક પદાર્થમાં આકાશ રહેલું છે, પદાર્થના કોટાન કોટી કટકા કરો તોય પણ એની અંદર આકાશ રહેલો છે. અને આકાશ એમાં રહેલો સૂક્ષ્મ સ્વરૂપ છે, આકાશનો વ્યાપ પણ એટલો બધો છે, બધું આકાશમાં જ રહેલું છે. એટલે પદાર્થની અંદર એ આકાશ છે, પદાર્થની બહાર પણ આકાશ છે, સર્વે જગ્યાએ આકાશ જ છે. આકાશની દ્રષ્ટિ જ્યારે જોઈ ત્યારે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, પૃથ્વી જળ તેજ વાયુ કશું દેખાતું નથી, એકલો આકાશ જ દેખાય છે. એટલે એનો કહેવાનો મતલબ મારોનો એવો થાય છે કે આકાશની મહત્વતા સામે જ્યારે જોઈએ ત્યારે બધાની મહત્વતા ગૌણ થઈ જાય છે. તે આકાશ શરીરનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે. મહારાજ કે બધાનો આધાર આકાશ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ શરીર છે પણ આકાશમાં છે, અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે. આ બ્રહ્માંડ આખું પણ આકાશમાં છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિને પુરુષ તે પણ આકાશની વિશે છે. પ્રકૃતિને પુરુષ પણ આકાશની બહાર તો નથી, એ પણ આકાશમાં છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિન બ્રહ્માંડ એ સર્વેની માહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. આ પૃથ્વી પર તો મહારાજ કે બધા પદાર્થમાં આકાશ અંદર બહાર રહેલો છે, પણ અહીંયાથી તમે આગળ વધો તો વિરાટ પ્રધાન મહાપુરુષ પ્રકૃતિ એની અંદર પણ આકાશ છે અને બહાર પણ આકાશ છે. એટલે બધી જગ્યાએ આકાશનું સામ્રાજ્ય છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિની વિશે અથવા સમાધિની વિશે લીન થતો નથી. મહારાજ કે એવો આકાશ એનો નાશ થતો નથી. અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? મહારાજ કે તમે આશંકા કરશો કે આકાશની ઉત્પત્તિ યાદ રાખજો મહાપુરુષના માધ્યમથી પ્રધાન પુરુષની ઉત્પત્તિ થાય છે, પ્રધાન પુરુષના માધ્યમથી મહત્ત્વની ઉત્પત્તિ થાય છે, એમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થાય છે. ત્રણ પ્રકારના અહંકારમાં સાત્વિક જે અહંકાર છે એમાંથી દસ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, એના દેવતાઓ અને એક મન ઉત્પન્ન થાય છે. રજોગુણમાંથી દસ ઇન્દ્રિયો અને પંચ પ્રાણ અને બુદ્ધિ એમ સોળ ઉત્પન્ન થાય છે, અને તમોગુણમાંથી પંચ માત્રા અને પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ ઉત્પન્ન થાય છે. હવે એ તો મહાપુરુષથી ઘણું બધું નીચું સ્ટેપ છે. હવે એમાંથી આકાશ ઉત્પન્ન થયો, એ આકાશ પ્રકૃતિ અને પુરુષનો આધાર કેમ હોઈ શકે? હવે બાપા એમ કહે દાદા કે મારા છોકરાને હું ઓળખું છું, જાણું છું, અથવા તો છોકરાનો જન્મ ક્યારે થયો એની મને ખબર છે, દીકરાનો જ્યારે જન્મ થયો ત્યારે આમાં બધું કર્યું હતું એ બધું કહી શકે, પણ દીકરો કેમ કે? દીકરાના લગ્નનું બધું વર્ણન પોતાની આંખે નિહાળીને બાપા કહી શકે, પણ બાપાના લગ્નનું બધું આંખે નિહાળીને દીકરો થોડો કહી શકે? મહારાજ બહુ સરસ આશંકા પોતે ઉઠાવે છે. તમે પ્રશ્ન ઉઠાવ્યા પહેલા હું કહી દઉં કે તમારા મનમાં કદાચ સંકલ્પ થશે કે આકાશની ઉત્પત્તિ તમો ગુણમાંથી છે, અને તમે તમને એમ કીધું કે પ્રકૃતિ પુરુષનો આધાર પણ આકાશ છે, તો આ બે વસ્તુ તો ક્રોસ થાય છે, તો આમ કેમ ક્રોસ થાય છે? મહારાજ કે સાંભળો, ક્રોસ નહીં થાય. મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કે તમારા મનમાં એમ થાય સર્વનો આધાર કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે, જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નીસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાસરું બહાર નીસરે છે, તેમ પ્રકૃતિમાંથી મહત્વ તો નીસરે છે, તે કેમ નીસરે? એટલે પહેલી વાત મહારાજ એ સાબિત કરે છે કે પ્રકૃતિ પુરુષમાં આકાશ છે. જો આકાશ જ ન હોય તો હલનચલન થવું જોઈએ ને, અવકાશ વધ થાય ને. મહારાજ કે જેમ ફળફૂલ ઉત્પન્ન થાય છે અને ગાયાદિકમાંથી વચરુઆદિકનો જન્મ થાય છે, એમ પ્રકૃતિ પુરુષના માધ્યમથી સીધા મહારાજ મહત્ત્વ લીધા, પણ પ્રધાન પુરુષ અને મહત્ત્વ વગેરે વગેરે થયું છે, તો આકાશ વિના સંવિત ક્યાંથી બને? એક વાત તો નક્કી થઈ કે આકાશ તો છે જ. ઓલી વાત આશંકા મારે મૂકી દીધી કે તમોગુણમાંથી જે આકાશ ઉત્પન્ન થયું તો ખૂબ નીચે છે, અને પાછું આમાં આકાશ તો છે જ, આકાશ ન્યા કામ કરતો હોવો જોઈએ નહીં, એવી હામેલા વ્યક્તિને વિચાર થાય એવી વાત મહારાજે મૂકી દીધી. માટે પ્રકૃતિની વિશે આકાશ રહ્યો છે અને મહત્ત્વમાંથી અહંકાર નિસરે છે, માટે મહત્તત્વમાં આકાશ રહ્યો છે, અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે, માટે અહંકારની વિશે આકાશ રહ્યો છે, અને તમોગુણમાંથી આકાશ આદિ પાંચ ભૂત નિસરે છે, માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે, અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે. મહારાજ કે પ્રકૃતિ પુરુષમાં આકાશ હતો એટલે પ્રધાન પુરુષ વગેરે પ્રગટ થઈ શક્યા, એમાં આકાશ હતો એટલે મહત્તત્વ તૈયાર થઈ શક્યું, એમાં આકાશ હતો એટલે ત્રણ પ્રકારનો અહંકાર સર્જન થયો, એમાં આકાશ હતો એટલે મહારાજ કે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશની ઉત્પત્તિ થઈ. આકાશની ઉત્પત્તિ માટે પણ આકાશની જરૂરિયાત હતી. મહારાજ કે આકાશ જે ઉત્પન્ન થયું એ પણ આકાશને અવલંબન કરીને જ થયો છે, એમને એમ આકાશ ઉત્પન્ન થઈ શકાત નહીં. પણ હવે જે આકાશ ઉત્પન્ન થયો, મહારાજ કે તમોગુણમાંથી આકાશ થયો એટલે આકાશ બે થયા, સમજાય? આકાશ બે થયા. જોકે ભક્તો, તત્વજ્ઞાન સમજવું બહુ જરૂરી છે, પણ આ થોડું ગહન છે એટલે મહારાજે મોક્ષને માર્ગે ન સમજાય ને તો પછી સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, બસ એમ મંડ્યા રહેજો તોય પોગી જવાય. એટલે આમાંથી કદાચ કોઈ ન સમજાય તો ચિંતા નહીં કરતા, સમજાય તો બહુ સારી વાત છે. કારણ કે મહારાજના મતે યાદ રાખજો, ભગવાનમાં જોડાયેલો મૂઢ પ્રકૃતિનો ભક્ત એના કરતા પ્રેમી શ્રેષ્ઠ છે, ને પ્રેમી કરતા મારા મતે જ્ઞાની શ્રેષ્ઠ છે. પણ કદાચ ન સમજાય તો ઉપાધિ કરતા નહીં, કારણ કે આજે કંઈક ભક્તો બીજી કાંઈ ખબર ન પડતી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી મારું ભજન કરી અંત સમો આવે ને ત્યારે કે મારા તેડવા આવ્યા છે ને ધામમાં જાઉં છું, અને મારાના સમયમાં પણ એવું થતું હતું. જોધા ભરવાને આકાશની ખબર છે, શું કહો તમે? એને એ કાર્ય દસ ગણતા ન આવડે એ આકાશને કે જ જાણે, પણ તોય મહારાજ પાસે પગ્યા કે ન પગ્યા. ભગવાનના ભક્તો યાદ રાખજો, જ્ઞાન ત્યારે સાચા અર્થમાં જ્ઞાન ઠરે છે કે જ્યારે એમાં પ્રેમ ભળે. પ્રેમ વિનાનું જ્ઞાન જીવાત્માને અહંકારી બનાવી દે છે. ઉદ્ધવમાં જ્ઞાન હતું પણ પ્રેમ સંમેલિત નહોતું, ઉદ્ધવજીને અહંકારી બનાવ્યા છે. જ્ઞાનની ફળશ્રુતિ ત્યારે સંવિત બની શકે એ જ્ઞાનમાં પ્રેમ જ્યારે ભળે ત્યારે. જ્ઞાનમાં પ્રેમ ન ભળે તો શાકની અંદર હજારો મસાલા નાખ્યા હોય પણ એક મીઠું ન હોય તો શાકની જેમ મીઠાશ ન આવે, એમ જ્ઞાનમાં પણ પ્રેમ ન હોય તો એની મીઠાશ આવે નહીં. અને એથી કરીને તો મહારાજે શિક્ષાપત્રીમાં પણ જ્ઞાની અહંકારી ન બની જાય એટલા માટે એક અદ્ભુત શ્લોક લખ્યો, ગુણિનામ ગુણ વત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગ અન્યથા યાંતિ વિદોપ્યતઃ. મહારાજ કે ગમે તેવો જ્ઞાની હોય પણ એને જો અમારામાં પ્રેમ ન હોય, એને સત્સંગમાં અનુરાગ ન હોય તો એવો જ્ઞાની અન્યથા યાંતિ વિદોપ્યતઃ. વેદનો આચાર્ય હોય તો મર્યા પછી મહારાજ કે ભૂત પ્લેતના અવતારને પામે, અધોગતિને પામે છે. અને આ વાત ભગવાનના ભક્તો ખૂબ સમજવી જોઈએ કે જ્ઞાન ક્યારેય પણ લુખું ન થઈ જાય. અને યાદ રાખજો, જ્ઞાન લુખું થયું એની ખબર કેમ પડે? તો કે જ્યારે હૃદય નીતરતું બંધ થઈ જાય ત્યારે સમજવું જ્ઞાન લુખું થઈ રહ્યું છે. પ્રેમ જ્યારે સુકાવા માંડે ત્યારે સમજવું જ્ઞાન લુખું થઈ રહ્યું છે. ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ, એના સંત કે એના ભક્ત ગૌણ થવા માંડે ત્યારે સમજવું જ્ઞાન લુખું થઈ રહ્યું છે. ક્યારે લુખું નહીં કરશો, અને લુખું જો થશે તો ગમે તેઓ જ્ઞાની બન્યા પછી પણ મારા સુધી નહીં પહોંચી શકે. જ્ઞાન યાદ રાખજો, જ્ઞાનનું કામ તો એટલું જ છે પરમાત્માની ઓળખાણ કરાવી, બાકી પૂર્ણ કામ તો પ્રેમ કરાવી દે છે. અન ભક્તો એવા હજારો ભક્તો તમને જોવા મળશે, જ્ઞાન નહોતું પણ પ્રેમ તો મારા સુધી પહોંચી ગયા. અને હજારો તમને એવા જોવા મળશે જબરા જ્ઞાની હતા પણ પ્રેમના અભાવે જ્ઞાને અહંકારી બનાવ્યા, નિરુકલ્પાનંદ જેવા અનેકને કે જેને કારણે મોક્ષને બગાડી ગયા છે. માટે ભલે જ્ઞાનની વાત ચાલતી હોય પરંતુ તેમ છતાં પ્રેમને સહાયમાં રાખજો. પ્રેમી ભક્તની મીઠાશ તો તમે જુઓ, મજા જ જુઓ ને. તો જોધો ભરવાડો હાવ સામાન્ય માણસ. કેવી ઘટના ઘટી, એક દાડો મહારાજ અક્ષરોડીથી બરાબર આગળ જતા હતા ને એમાં જોધો ભેંસ દોતો હતો. મહારાજે લઈને ઠેબુ માર્યું, જોધાએ સીધી છેડ મારીને ઝાંખડી પર જવા દીધી, ભરી મૂકી ઝાંખડીને. મહારાજ કે આ તો ભરવાડનો ભરવાડ જ રહ્યો કે ઘેટા જેવો. મહારાજ એવું બોલ્યા, ત્યારે જોધો હું કે ખબર, તે તમને ખબર નથી અમે તો ભરવાડના ભરવાડ જ છીએ, પણ તમે શું કામ ડાયા થઈને ઠેબા મારો છો કે. મહારાજ કે આ તો મૂર્ખ જ છે કે. મારેને કે તમારે ડાયા પણ મેં ઓળખીશ, તમે બહુ ડાયા છો એટલે જ એક ચકલી હાટું આખું બ્રહ્માંડ ડૂબાડ્યું ને કે. બહુ ડાયા છો બધી ખબર છે અમને, જા હું આવું છું કે. તમે જ્યાં બેહો ને બેહો, પછી આવું દૂધ લઈને. બોલો ભગવાન પ્રેમી ભક્તની તાકાત તો જુઓ. અને પછી મહારાજ ઉત્તરાધે બારને ઓરડેને ઓસરીએ જઈને બેઠા. મુક્તાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ પણ બેઠા હતા. અને પછી જોધો ભેંસ દોઈને પછી મહારાજ પાસે ગયો. અને મુક્તાનંદ સ્વામીની ગે, મહારાજ અમને ગાંડા ગણે ને પોતે પોતાની જાતને બહુ ડાય સમજે છે કે. અને મહારાજ જો બહુ ડાયા હોય ને તો અમારી બકરીઓ છે ને એમાં ટાકુડી કઈ ભટુડી કઈ આ બધી બકરી ઓળખાણ કરી દઈ લો બહુ ડાયા હોય કે, એને ડાપણની ખબર પડે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે જોધા મહારાજ તો બધા અંતર્યામી છે. જોધો કે એટલે જ કહું છું બધા અંતર્યામી, કહી દઈ ને આ બકરીનું બધું નું. મહારાજ મન બંધ હસવા માંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તો મહાસમર્થ છે, જોધા એના એના હાથમાં જ બધા નાડી પ્રાણ છે. ત્યારે મહારાજે જોધાને સામે જોયું અને જોધાને સમાધિ થઈ. અને સમાધિમાં સીધો અક્ષરધામમાં ગયો અને અક્ષરધામમાં જઈને જોયું તો બધી બકરીઓનો નાડી પ્રાણ મહારાજ ખેંચી લીધા. અને બધી બકરીઓ અને અનંત મુક્તો જોયા. એ બધાએ મુક્તો અને બકરીઓ એ બધાના હૃદયમાં જેમ હરિકન હોય ને ફાનસ, એની અંદર દીવો દેખાય એમ બધાની અંદર એને મહારાજ દેખાણા. બકરીના જીવની અંદર મહારાજ, મુક્તના જીવની અંદર મહારાજ, અનંત કરોડો આત્મા દેખાડ્યા, બધાની અંદર મહારાજ બેઠા હોય અને બેઠા બેઠા બધું સંચાલન કરતા હોય. જોધયા જોયું અને જોધો મારીને દંડવટ કરી સમાધિમાં. મારીને કે ઓહો હો મહારાજ, મને તેમ હતા તમને ટાકોડીને ભટુડીને ખબર નહીં પડતી હોય, પણ મહારાજ તમે તો બધાને જીવમાં બેઠા છો. અને પછી સમાધિમાં જાગૃત થયો અને મહારાજને દંડવડ કરીને મહારાજને કે મહારાજ અમે અમે જાડી જાતના માણસો, અમે અમારું જાડું ખાણું જાડું પહેરણું અને જાડી બુદ્ધિ, તે મહારાજ જરાક બે શબ્દ વધારે બોલાઈ ગયા હતા, જરાક રાજી જજો, તમને ભટોડીની અને આ બધી તમને ખબર છે, પણ મહારાજ જોજો અમારા ગુનાને માફ કરી. અને મહારાજ અંત સમો જ્યારે આવે ને ત્યારે તેડવા આવજો. યાદ રાખજો, મારને જેમ તેમ કહેતો હતો પણ પ્રેમ સભર કહેતો હતો. મહારાજ રાજી થયા. મહારાજ કે અરે જોધા શું કામ ચિંતા કરશો, તારું તો થઈ ચૂક્યું છે, અરે તારા સગા સંબંધી હાથ હાથ પેઢીનું કરી નાખશું, ઉપાધિ છોડ, જોધા અમે તને તેડવા માટે આવશું. સંપ્રદાયનો ઇતિહાસ કહે છે જોધાનો અંતકાળ જયારે આવ્યો ને ત્યારે જોધો ઘેલાને સામે કાંઠે દાદા ખાચીની ગાયો ને ભેંસો ચરાવતો હતો, એમાં કાળ આવ્યો અને કાળે કીધો, એ જોધા શું કામ છે ભાઈ, હાલ તેડવા આવ્યો, કોણ તું, ને થોડોક તો હું કાળ છું. જોધો કે પણ મારી પાસે શું તારું કામ છે. અરે તને તેડવા આવ્યો. જોધો કે તને ખબર છે હું કોનો છું, હું તો ભગવાન સ્વામિનારાયણનો છું, મને ભગવાન સ્વામિનારાયણનું તેડવું હોય ને એને વચન આપ્યું છે, માટે હાલતો થા. પેલો કાળ કહે છે પણ જોધા તું મને ઓળખાશ, અરે તું મને ઓળખાશ, હું કોણ છું. ત્યારે કાળ કે સાંભળ, પેલા મારી ઓળખાણ આપું, અરે અનંત કરોડો આત્માને ઉપાડી ગયો પણ મારી સામે કોઈનું જોર આવ્યું નથી. ત્યારે જોધો કે તું મનેથી ઓળખતો એટલે અહીં ધક્કો ખાધો, સાંભળ હું સ્વામિનારાયણનો છું, મારી પાસે તારું જોર નહીં હાલે. જોધા જોધો કે અરે કાળ, મારી પાસે તારું જોર નહીં હાલે અને સાંભળ તારી તેવડ નથી, મને તો ભગવાન સ્વામિનારાયણનું તેડું હોય. અને તેમ છતાંય કાળ જ્યાં જોધાને પકડવા માટે દોડ્યો. અને એ જ વખતે જોધાએ મારાને પ્રાર્થના કરી, મહારાજ તમને જ્યારથી મળ્યો ત્યારથી બીજો ઘાટ જો ન ઉઠ્યો હોય, તમારા સિવાય બીજે ક્યાંય પ્રતિતિ જો ન આવ્યો હોય તો મહારાજ અત્યારે તેડવા માટે આવો. અને સંપ્રદાયનો ઇતિહાસ કે એ જ વખતે મહારાજ હાજર થયા છે. અને જોધાએ દોટ મૂકી, કાળના ખભા પર પગ મૂક્યો અને મસ્તક નીચું ઝુકાવી એના માથા પર બીજો પગ મૂકી અને જોધો પંચભૌતિક દેહને છોડી દિવ્ય દેહને ધારણ કરી વિમાનમાં બેસીને ભગવાન સ્વામિનારાયણના ધામમાં સીધા આવી ગયા. સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. માટે ભગવાનના ભક્તો, જ્ઞાની થાવ તો બહુ સારી વાત છે પણ પ્રેમી થવાનું તો ભૂલશો જ નહીં. જ્ઞાની થવામાં કદાચ થાપ ખાઈ જશો તો મોક્ષમાં વિઘ્ન નહીં આવે, પણ જ્ઞાની થયા પછી જો પ્રેમી નહીં થાવ તો યાદ રાખજો મોક્ષમાં બહુ મોટી ખોટ રહી જશે. માટે પ્રેમ બહુ મહત્વનો છે, પણ પ્રેમ કરતાં જ્ઞાનમાં વિશેષતા રહેલી છે. પ્રેમીને ક્યારે કોક છેતરાવી શકે? પ્રેમની સાથે જો જ્ઞાન હોય તો વ્યક્તિ ક્યારે છેતરાય નહીં. અને પ્રેમી પોતે તરે, પ્રેમની સાથે જો જ્ઞાન હોય તો પોતે તરે ને અનંતને તારે, એટલી જ્ઞાનની અંદર વિશેષતા છે. એટલે કદાચ આમાંથી કોઈના ન સમજાય દાદા કોકને તો ચિંતા નહીં કરતા, મોક્ષમાં વિઘ્ન નથી, સમજાય તો બહુ સારી વાત છે. ક્યાં સુધી વાત આવી તમને યાદ રહી? બે પ્રકારના આકાશ સુધી આપણે પહોંચ્યા. વેદાંતિનો પ્રશ્ન શું હતો? મારા સમાધિમાં બધું લીન થાય છે તો આકાશ કેવી રીતે લીન થાય છે? અને એ વાતને સમજાવવા માટે મહારાજે કીધું કે આકાશ એનું નામ અવકાશ કહીએ, અને કોઈ પદાર્થ એવું નથી જેની અંદર અને બહાર આકાશ ન હોય. બધી જગ્યાએ આકાશ રહેલો છે, બધી જગ્યાએ તો શું પ્રકૃતિ પુરુષ સુધી રહેલો છે, અને એમાં જો આકાશ ન હોય તો પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન મહત્વ વગેરે વગેરે થાય કેમ? તમે વળી આશંકા કરશો કે આકાશની ઉત્પત્તિ તો તમો ગુણમાં જ થઈ છે, એ સર્વાધાર કેવી રીતે બની શકે ને પ્રકૃતિ પુરુષનો આધાર કેમ બની શકે? તો મહારાજ કે સાંભળો, એ આકાશની ઉત્પત્તિ માટે પણ આકાશની જરૂરિયાત હતી. એટલે વાત સાબિત થાય છે કે બે આકાશ છે, એક તો તમો ગુણમાંથી ઉપજો આકાશ અને બીજો સર્વાધાર આકાશ. મહારાજ કે બે પ્રકારના આકાશ છે. અને મહારાજ કે તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે, અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકાર છે. તમોગુણમાંથી ઉપજો આકાશ વિકારવાન છે, સર્વનો આધાર આકાશ એ નિર્વિકાર છે. વિકાર માને ફેરફાર થઈ શકે એવી એની સ્થિતિ છે. સર્વાધાર આકાશમાં ફેરફાર સંભવિત નથી. શું કામ? તો કે તમોગુણમાંથી ઉપજો આકાશ એ માયાનું ઉપાર્જન છે, અને જે માયાનું ઉપાર્જન હોય એમાં વિકાર હોય. જ્યારે સર્વાધાર આકાશ એ માયા થકીને પણ પર છે, ત્યાં માયા પહોંચી શકતી નથી, માટે એમાં વિકાર સંભવિત બની શકે નહીં, એ નિર્વિકાર છે. માને એમાં વધઘટ નથી થતી, ઉપાર્જન કે લીનતા સર્વાધાર આકાશમાં થતી નથી. ઉપાર્જન લીનતા જે થાય છે તમોગુણમાંથી ઉપજો આકાશ એમાં થાય છે, પણ સર્વાધાર આકાશમાં થઈ શકતી નથી. અને સર્વનો આધાર જે આકાશ તે નિર્વિકાર્ય છે ને અનાદિ છે, અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ, અને એ આકાશને વિશે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જોઈએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહત્વાધિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે એ પ્રકૃતિ તે 24 તત્વરૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે, એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેના વિશે પુરુષ પોતાની શક્તિ કરીને વ્યાપકપણે રહે છે, તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વે નાશ પામે ત્યારે પોતાના સ્વરૂપે રહ્યો, એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે ને રૂંઢમૂંડ થઈ રહે છે, તેમ પ્રકૃતિ પુરુષની સંકોચ વિકાસ અવસ્થા છે. અને પ્રકૃતિને પ્રકૃતિના કાર્યની વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું છે, પણ શરીરનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ? જે સર્વાધાર હોય તે કોણ થકી વિરક્ત હોય? મૂળ પ્રશ્ન જે હતો, લીન કેમ થાય છે? મહારાજ કે હમણાં લીન તમોગુણમાંથી ઉપજો જે આકાશ એ થાય છે, પણ સર્વાધાર આકાશ લીન પણ થતો નથી અને વિકાસને પણ પામતો નથી. મહારાજ કે સંકોચ વિકાસ અવસ્થા જે છે એ બધાને થકી પર, એટલે કે પૃથ્વી જળ તેજ વાયુ તમોગુણમાંથી ઉપજો આકાશ અહંકાર મહત્વ પ્રધાન પુરુષ અને એથી પર પ્રકૃતિ પુરુષ છે, એની સંકોચ વિકાસ અવસ્થા થાય છે. માને સૃષ્ટિનું જ્યારે સર્જન થાય ત્યારે મહાપુરુષના માધ્યમથી, પ્રકૃતિના માધ્યમથી પ્રધાન પુરુષ અને મહતત્વ, ત્રણ પ્રકાર અહંકાર વગેરે વગેરે સર્જાય છે. એ મહારાજ કે પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. માને માયા બધું આ સર્જન કરીને વિકાસ અવસ્થા છે, એ પ્રકૃતિ જ માયા. અને મહારાજ કે એની અંદર રહેતા થકા, પ્રકૃતિએ જે ઉપાર્જન કર્યું છે એમાં રહેતા થકા વિધવિધ કાર્યને કરે છે. કોણ? મહાપુરુષ. એ મહાપુરુષની વિકાસ અવસ્થા છે. પછી જ્યારે કાળાંતરે પ્રલય થાય છે, ચાર પ્રકારના પ્રલય થાય છે, એમાં પ્રકૃતિની પુરુષ એની સંકોચ અવસ્થા ક્યારે થાય? તો કે નિત્ય, નૈમિતિક, પ્રાકૃત આ ત્રણ પ્રલય, એના પછી ચોથો પ્રલય જે આવે છે જેને આત્યંતિક પ્રલય કહેવામાં આવે છે, આ પ્રલય જ્યારે થાય છે ત્યારે પ્રકૃતિ અને પુરુષ બેયની સંકોચ અવસ્થા થઈ જાય છે. કારણ કે જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે પોઝિશન એવી નિર્માણ થાય છે, જો કે ચાર પ્રલયને ટૂંકમાં આપણે સમજીએ. નિત્ય પ્રલય એટલે ક્ષણે ક્ષણે થતો ફેરફાર. ક્ષણે ક્ષણે ફૂલ છે એ સવારમાં સુંદર ખીલેલું છે, પણ સાંજ થાય અને એ સમળાઈ જાય છે. એના ઉપર સતત પ્રક્રિયા ચાલુ હતી, આપણને દેખાય કે ન દેખાય પણ પ્રક્રિયા ચાલુ હતી અને વિકારપણાને પામી, એ વસ્તુ જે છે એને નિત્ય પ્રલય કહેવામાં આવે છે. ભલે ન દેખાય, ઘણું વસ્તુ ન દેખાતા હોય છતાંય પણ કાર્યરત હોય છે. આમ નરી આંખે દેખાય એવા ઘડિયાળનો કલાકનો કાંટો આપણને ફરતો દેખાય છે, કલાકનો કાંટો ફરતો દેખાય છે, સેકન્ડનો દેખાય, મિનિટવાળો ફરતો દેખાય, પણ કલાકવાળો કાંટો ફરતો દેખાય છે. નરી આંખે નથી દેખાતો, તેમ છતાંય 12 વાગ્યા સુધી પહોંચેલો કાંટો 1 કલાક થાય પછી તમે જુઓ તો 1 વાગ્યા સુધી ઉયો ગયો, એ ફર્યો ખરો કે ન ફર્યો? નહોતો દેખાતો, તેમ છતાંય ફરતો હતો, અને ફરતો હોય છતાંય આપણને ખબર પડતી નહોતી. એમ કદાચ કોઈ કાર્યની અંદર આપણી મતિ ન પહોંચે, આપણને ન દેખાય, પરંતુ તેમ છતાં સતત જે ફેરફાર થાય એને નિત્ય પ્રલય કહેવામાં આવે છે. અને પછી બીજો પ્રલય છે નૈમિતિક પ્રલય. નૈમિતિક પ્રલય એટલે વિરાટ બ્રહ્મસુએ, વિરાટ બ્રહ્મસુએ એ નિમિત્તે થતો પ્રલય, એને કહેવાય નૈમિતિક પ્રલય. અને નૈમિતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે યાદ રાખજો, ત્રિલોકી આખી નાશ પામી જાય છે. આ મૃત્યુલોક, નીચેના અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, માતળ, પાતાળ, ઉપર વોરલોક અને સ્વર્ગલોક, 10 લોકનો નાશ થઈ જાય છે. 10 લોકનો નાશ થાય, સાથે સાથે બ્રહ્મા, શંકર, વિષ્ણુનો પણ નાશ થઈ જાય છે, સાથે સાથે 14 ઇન્દ્રનો પણ નાશ થઈ જાય. દેવતા તો કચર ઘાન નીકળી જાય છે, પણ ઇન્દ્ર પણ 14 એમાં નાશ પામી જાય છે વિરાટના એક દિવસમાં. એટલે ભક્તો કહીએ છીએ ભજન સ્વામિનારાયણનું કરજો, હજી કેટલાય નથી સમજતા કોઈ વાતમાં. તમે વિરાટના એક દિવસમાં બ્રહ્મા, શંકર, વિષ્ણુ ગોત્યા ન જડે એનો નાશ થઈ જાય તો બાકીનું બધું લેવલ એ નીચે છે, એનું ભજન કરી તમે શું પ્રાપ્ત કરી લેહો? કો ભજન એક પુરુષોત્તમ નારાયણનું કરજો, કારણ કે બધાને આધારે, બધા પુરુષોત્તમ નારાયણને આધારે છે, પણ પુરુષોત્તમ નારાયણ કોઈને આધારે નથી, યાદ રાખજો. બધાને પુરુષોત્તમ નારાયણનો આધાર જ્યારે પ્રાપ્ત થાય, શક્તિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કાર્ય કરવા માટે સમર્થ થાય છે. પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એને કોઈને આધારની જરૂર નથી, એ પોતાના સંકલ્પ માત્રથી અનંત કરોડો બ્રહ્માનું ઉપાર્જન કરે અને અનંત કરોડો બ્રહ્માનું પાછો પ્રલય પણ કરી નાખે. એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, એની કેફમાં રહેજો, મોજમાં રહેજો. ભક્તો ક્યારેક ક્યારેક આપણે વાતને સમજ્યા નથી આપણને કેવડી મોટી પ્રાપ્તિ થઈ છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણના વસોના ભક્તોને જે કીધું હતું કે વિરાટ બ્રહ્માએ અડધી આવડતા પર્યંત જ્યારે અમારી પ્રાર્થના કરીને ત્યારે આ ચરણારવિંદ આ ધરા ઉપર આવ્યા છે, એ વાત તમે કોઈ દી સમજ્યા છો? નિરાતે બહેન કોઈ દી સમજ્યા? ધંધામાં જેમ ઊંડા ઉતર્યા છે એમાં કોઈ દી આમાં ઊંડા ઉતર્યા? તમે વિચારો, વિરાટની અડધી આવરદા જેને એક દિવસમાં બ્રહ્મા, શંકર, વિષ્ણુ નાશ પામી જાય, બરાબર સમજો, જેને એક દિવસમાં 1000 ચોકડી વીતે અને એક એક ચોકડી 4 યુગ વીતી જાય, 1000 સતયુગ, 1000 તેતરયુગ, 1000 દ્વાપર, 1000 કળયુગ વીતે, ત્યારે યાદ રાખો એક ચોકડી થાય, એક દિવસ વિરાટનો થાય, એવા તો 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વર્ષ, એવા 50 વર્ષ માથે દોઢ પોર જ્યારે પ્રાર્થના કરીને ત્યારે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ધરા ઉપર પધાર્યા છે. આ ધરા પર ભગવાન અનંત અવતારો થયા. આત્યંતિક કલ્યાણમાં નંદ કિશોરદાસ સ્વામી સ્પષ્ટ લખ્યું, એક અબજ અને 6000 અવતારો ધરા પર જયારે થયા ત્યારે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા છે. નિમિત્ત પ્રલયની અંદર વિરાટ બ્રહ્મસુ એ નિમિત્તે થતો પ્રલય એને કહેવાય નિમિત્ત પ્રલય. એક દિવસમાં પ્રલય થાય છે. પછી આવ્યો પ્રાકૃત પ્રલય. પ્રાકૃત પ્રલય એટલે મહાપુરુષ અને પ્રકૃતિના માધ્યમથી જે આખું ઉપાર્જન થયું છે એ ઉપાર્જન લીનપણાને પામે, યાદ રાખજો લીનપણાને પામે, પણ આ એની સંકોચ અવસ્થા જરૂર છે પણ સંપૂર્ણ સંકોચ અવસ્થા નથી. એટલા માટે આ એનો દિવસ પૂર્ણ થયો એટલે લીન પામ્યા, વળી પાછો દિવસ રાત્રિ વ્યતીત થાય અને બીજો દિવસ શરૂ થાય, વળી પાછા પ્રધાન પુરુષના અંતે અનેકની રચના પાછી કરે. યાદ રાખજો વિરાટના એક દિવસમાં બ્રહ્મા શંકર અને વિષ્ણુનો નાશ થઈ જાય એવા તો 100 વર્ષની વિરાટની આવરદા છે, પણ પ્રધાન પુરુષને એક દિવસ જ્યાં પૂર્ણ થાય ત્યાં વિરાટનો નાશ થઈ જાય. પ્રધાન પુરુષના એક દિવસમાં વિરાટનો નાશ થઈ જાય. પણ વિરાટના નાશમાં પ્રાકૃત પ્રલય થતો નથી. વિરાટના નાશમાં પ્રાકૃત પ્રલય થતો નથી. પ્રાકૃત પ્રલય ક્યારે થાય? તો કે પ્રધાન પુરુષના 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય અને પ્રધાન પુરુષ જ્યારે નાશ પામી જાય ત્યારે પ્રાકૃત પ્રલય થાય છે. એટલે પ્રાકૃત પ્રલય થતા થતા તો 1000 વિરાટનો નાશ થઈ જાય અને 1000 વિરાટો ફરિયાદ ઉપાર્જન પામે ત્યારે પ્રાકૃત પ્રલય થાય છે. અને પ્રાકૃત પ્રલય થાય ત્યારે મહાપુરુષનો એક દિવસ થાય છે. એવા મહાપુરુષની પાસે 100 વર્ષની આવરદા છે અને 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે સર્વસ્વ વિનાશને સર્જી નાખી અને માયાએ પણ કાંઈ કરવા સમર્થ ન રહે ત્યારે પ્રધાન પુરુષ એને પોતાના સ્વરૂપમાં લીન કરી નાખે છે. આ પ્રકૃતિ માને માયાની સંકોચ અવસ્થા. મહાપુરુષ પોતાના સ્વરૂપમાં એને લીન કરી નાખે છે. જોકે ભક્તો આ જ્ઞાન થોડું આમ વિશાળ છે, જલ્દી તમને નહીં સમજાય, પણ સમજાય તો બહુ મજા આવશે. આ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. પછી હવે વધ્યું કોણ? પુરુષ એક. માયા નાશ નથી પામી પણ મહાપુરુષમાં લીન થઈ. વધ્યું એક મહાપુરુષ. મહાપુરુષ લીન થતો શું કામ? પ્રથમના 12માં પ્રમાણે મહાપુરુષ કોણ છે? મુક્ત છે. અક્ષરધામનો મુક્ત, રાગવાળો મુક્ત હતો. એના રાગનું કાર્ય પૂર્ણ થયું. એને ખબર પડી કે આમાં કાંઈ લેવાનું નથી, પાછી વૃત્તિ વાળ લીધી. એટલે અક્ષરધામના એક દેશસ્થની અંદર જઈને પાછો મહારાજની મૂર્તિમાં એ લેલીન બની જાય છે. આ મહાપુરુષની પણ સંકોચ અવસ્થા થઈ એમ મહારાજે બહુ સુંદર રીતે વાત બતાવી. મહારાજ કે પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વે નાશ પામ્યા, બધું જ્યારે લીન થઈ ગયું ત્યારે પોતાના સ્વરૂપે રહ્યો. જો નાશ લીન નો થયો, પોતાના સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા. પોતાના સ્વરૂપમાં માને જે સ્થિતિમાં, એ સ્થિતિમાં અક્ષરધામની અંદર જઈને બિરાજમાન થાય છે એ પુરુષની સંકોચ અવસ્થા છે. ભક્તો આપણે કેટલા ભાગશાળી, અંતનો 38મો ખોલો જ ખરા. મહારાજ કે આ પોઝિશન જ્યારે નિર્માણ થાય છે, કઈ પોઝિશન? આ પોઝિશન. કઈ પોઝિશન? પ્રકૃતિ અને પુરુષની લીન સ્થિતિ માને સંકોચ અવસ્થા જ્યારે નિર્માણ થાય છે ત્યારે મહારાજ કે બધું જ નાશ પામી જાય છે. ખાલી માયા જે છે એની અંદર અનંત આત્માઓ લીન થઈ જાય અને માયા સ્વયં પુરુષના સ્વરૂપમાં લીન થઈ જાય અને પુરુષ અક્ષરધામમાં જ્યારે બિરાજમાન થઈ જાય ત્યારે કશું બચવા ન પામે. અંત્યના 38 પ્રમાણે ત્યારે મહારાજ કે એક અમે, જોકે મહારાજ એવું બોલે, એક પુરુષોત્તમ નારાયણ અને મુક્તો અને ધામ, આટલું ત્રણ રહે, બાકી કશું રહેવા પામતું નથી. પછી મહારાજ બહુ સરસ બોલ્યા, એવા જે પુરુષોત્તમ નારાયણ એ જ અત્યારે દયા કરી તમારા સર્વ કોઈને નયન ગોચર વર્તે છે, તમારી સેવાને અંગીકાર કરે છે, તમારે સર્વે રીતે ઉપાસના કરો યોગ્ય છે, તમારા નયન ગોચર વર્તે છે. કોણ નયન ગોચર વર્તતું તું? મહારાજ ભગવાન સ્વામિનારાયણ તમારી સેવાને અંગીકાર કરે છે. અને મહારાજ કે એ સર્વે અવતારના અવતાર એ સર્વ કારણના કારણ છે અને એ સર્વોપરી છે. મહારાજ કે એના માધ્યમથી રામકૃષ્ણ આદિ મારા શબ્દ મૂકી અનંત અવતારો થાય છે, પણ પ્રલયને અંતે પણ જેનો નાશ નથી, જેની સ્થિતિમાં ફેરફાર નથી, એવા તમે એક જ છીએ, બાકી કોઈ નથી, હું એક જ પુરુષોત્તમ છું. ભક્તો આ વાતની જો ઘેડ બેહી જાય તો બેડો પાર થઈ જાય. મહારાજ કે મહાપુરુષ પછી અક્ષરધામની અંદર એક દેશમાં જાય અને મહારાજની મૂર્તિમાં લીન થાય છે. દ્રષ્ટાંત સરસ આપ્યું, જેમ કાચબો હોય મહારાજ કે એ અંગને વિકાસ પણ પામે છે, જરૂર હોય ત્યારે લીન પણ કરી નાખે છે. મહાપુરુષ પણ એવો સમર્થ છે કે એને એમ થયું કે હવે જરૂરિયાત નથી, તે વૃત્તિઓને હંકેલ લઈ અને ભગવાનના ધામની અંદર બિરાજમાન થઈ ચૂક્યો. અને પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યની વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું છે, પણ શરીરનો આધાર એવો ચેદાકાશ તેનું નથી, એની જ વાત લાવ્યા. મારે કે અન્વય વ્યતિરેકપણું જે છે તે પુરુષનું છે, પણ સર્વાધાર આકાશ એનું નથી, અવકાશનું નથી. યાદ રાખજો, પુરુષનું છે મહારાજ કીધું. અનવ્યતિરેક પણ સંકોચ વિકાસ અવસ્થા બે નામ લીધા, માયાનું લીધું અને પુરુષનું લીધું, પણ અનવ્યતિરેક પણ જ્યારે આવ્યું ત્યારે માયાને છોડી દીધી, એકલા પુરુષને લીધા. એમ કેમ કર્યું? કેમ અનવ્યતિરેક પણ માયાને ન કીધું? એની પાછળ પણ ભક્તો એક કારણ છે. યાદ રાખજો, મહાપુરુષે જ્યારે વિકાસ અવસ્થાને પામ્યો ત્યારે શું કર્યું? તો કે મહાપુરુષ જે હતો એ માયાનું જેટલું સર્જન હતું એ બધાની અંદર અંતરેમ સ્વરૂપે પ્રવેશ કર્યો. યાદ રાખજો, માયાનું સર્જન કેવું હતું? તો કે બધું માયિક જ હતું. બરાબર સમજવા પ્રયાસ કરજો, માયાએ જીવનું ઉપાર્જન નથી કર્યું, પણ જીવની બોડી જે છે આ દેહ એનું ઉપાર્જન કોણે કર્યું? માયાએ કર્યું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ બધા મૂર્તિમંત પણ છે, એ મૂર્તિમંત સાકાર સ્વરૂપે જે છે એ જીવનું ઉપાર્જન માયાએ નથી કર્યું, પણ આ જે સર્જન દેખાય છે એ બધું કોણે કર્યું? માયાએ કર્યું. એટલે માયાએ જે સર્જન કર્યું છે એનું કારણ, માયાએ જે સર્જન કર્યું, આ બોડીનું સર્જન કર્યું, આ બોડીનું કારણ કોણ છે? જીવ છે. સમજો, બોડી ક્ષેત્ર છે અને જીવ એ ક્ષેત્રજ્ઞ છે. માયા છે એણે ઉપાર્જન ક્ષેત્રનું કર્યું, ક્ષેત્રજ્ઞનું કર્યું નથી. માયા જે છે એ ક્ષેત્રની અંદર પ્રવેશ કરી શકે છે, પણ ક્ષેત્રજ્ઞની અંદર માયા પ્રવેશ કરી શકતી નથી. એટલે માયા જે પ્રવેશ કરે છે પોતાના કાર્યમાં જ કરે છે, પણ માયા બીજા કોઈમાં પ્રવેશ કરી શકતી નથી. માટે માયા છે એ અન્વય થઈ શકતી નથી. અન્વય કોણ થાય? બીજામાં જે પ્રવેશ કરે, જીવ અન્વય થાય. શું કામ? તો કે જીવ જે છે એ જીવ માયાનું ઉપાધન શરીરમાં પ્રવેશ કરી શકે છે, પણ માયા જીવમાં પ્રવેશ કરી શકતી નથી. જ્યારે મહાપુરુષનું વ્યતિરેક પણ થયું, અન્વય પણ થયું. શું કામ? તો કે માયાનું કાર્ય જે ક્ષેત્ર હતું અને એનું કારણ જે ક્ષેત્રજ્ઞ માને જીવ જે હતો, જીવની અંદર અંતર્યામી સ્વરૂપે મહાપુરુષે પ્રવેશ કર્યો. જીવની અંદર મહાપુરુષ પ્રવેશ કરી શકે છે, બીજા પ્રવેશ કરી શકે છે, માટે એનું અન્વય પણ થાય. એટલે અન્વય વ્યતિરેક પણ અમે એકલા મહાપુરુષને લીધો, માયા ન લીધી, સંકોચ વિકાસ અવસ્થા બેન લીધા. પણ યાદ રાખજો, સંકોચ અને વિકાસ અવસ્થા એ માયાની થાય છે, મહાપુરુષની થાય છે, પણ સર્વાધાર જે આકાશ એ નિત થતી. હું કામ નિત થતી? તો કે સર્વ જગ્યાએ છે, ક્યાંય જગ્યા ન હોય અને જ્યાં બીજાનું સામ્રાજ્ય હોય એવી કાંઈક જગ્યા હોય તો એમાં અન્વય વ્યતિરેક પણ સંકોચ વિકાસ અવસ્થા થઈ શકે. કે અમુક જગ્યામાં આકાશ નહોતો અને પછી વિકાસ પામી ન્યા પણ જતો રહ્યો તો એની વિકાસ અવસ્થા સંવિધ બને, પણ આકાશ તો સર્વત્ર જગ્યાએ છે છે ને છે, માટે એની વિકાસ અવસ્થા નથી. અને બીજા નંબરમાં માયાનું એ કાર્ય નથી, એટલે માયામાં ડિસ્ટર્બ કરી શકતી નથી, અને માયા જ્યાં ન પોગે ને ધમ પછાડા હોય નહીં, એટલે એની સંકોચ અવસ્થા પણ થઈ શકતી નથી. એટલે સંકોચ વિકાસ અવસ્થા એ માયા અને મહાપુરુષની છે, પણ સર્વથી પર એવો જે આકાશ એની નથી. ચેદાકાશ તેનું અન્વય વ્યતિરેક પણ પુરુષનું છે, પણ સર્વેનો આધાર એવો ચેદાકાશ તેનું નથી. કેમ? જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? બધી જગ્યાએ છે, જુદો કોણ નથી હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે. આ બ્રહ્માંડ 14 લોકનું જે બ્રહ્માંડ, એની ચારે બાજુ લોકાલોક પહાડ છે, તે ગઢની પેઠે રહ્યો છે. અને તે લોકાલોકની બહારથી અલોક છે. લોકાલોકની બહાર તે અલોક છે. જેમ દેશ અને વિદેશ આપણે કહીએ છીએ ને, સમુદ્રની પરી વિદેશ, સમુદ્રની અંદર એ દેશ, એમ 14 બ્રહ્માંડની અંદર એ લોક, 14 બ્રહ્માંડની બહાર જે લોકાલોક પહાડની પર છે એ અલોક. અને તે અલોકથી પર સપ્ત આવરણ છે. ત્યાંય પાછા પૃથ્વી જળ તેજ વાયુ બધા મહત્વ મહ છે ને, મહત એ બધા રહેલા છે. અને તેથી પર એકલું અંધારું છે, માયાનું અંધકાર છે. અને તે અંધારાથી પર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. ત્યાંય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્વ પ્રધાન પુરુષ અને મહામાયાનો અંધકાર છે, એના પર તેજ છે, એ ચિદાકાશનું તેજ છે. તેમાં ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે. તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠો સપ્ત આવરણ છે ને તેથી હેઠું અંધકાર છે, તેથી હેઠો પ્રકાશ છે, તે પ્રકાશ ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માહી પણ છે. ચિદાકાશ પાછો બહાર તો છે પણ અહીંયા પણ ચિદાકાશ તો છે જ. અને એવો જ એ સર્વાધાર આકાશ છે, તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. એ આકાર જેની દ્રષ્ટિ વર્તતી તેને દહર વિદ્યા કહીએ. દહર વિદ્યા એટલે ભક્તો, આ સૃષ્ટિ એક દાડો બધી નાશ પામવાની છે અને આ બધું વિનાશને આરે જવાનું છે. પણ ચિદાકાશ માને બ્રહ્મધામ અને ધામની અંદર રહેનારા જે પરબ્રહ્મ પુરુષોત્તમ એનો વિનાશ નથી એમ સમજી અને પોતાને આત્મારૂપ માની અને આત્માની અંદર પોતાને અક્ષરરૂપ માની અને પરમાત્માને અખંડ ધારે દુનિયામાંથી વૃત્તિ પાછી વાળે એને દહર વિદ્યા કહેવામાં આવે છે. મહારાજ કે આ સ્થિતિને જ્યારે પામે ત્યારે દહર વિદ્યાને પામ્યો કહેવાય છે. અને અક્ષય વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહે છે. અક્ષય વિદ્યા પણ છે. અક્ષય વિદ્યા એટલે ભગવાનના સ્વરૂપને હૃદયમાં પણ ધારે છે અને દ્રષ્ટિ આગળ પણ મહારાજ જ છે. માને જે કાંઈ દેખાય છે એ મહારાજની જ કૃતિ છે અને હૃદયમાં પણ મહારાજ જ બિરાજમાન છે. બહાર પણ મહારાજ છે, અંદર પણ મહારાજ છે, સર્વત્ર જે મારા મહારાજ જ છે, મારા મહારાજ સિવાય કશું જ નથી. અંદર પણ મહારાજ છે, બહાર પણ મહારાજ છે, સર્વત્ર જે મારા મહારાજ જ છે, મારા મહારાજ સિવાય કશું જ નથી. આવી જે સમજણ દ્રઢ કરીને ભજન કરે છે એને અક્ષય વિદ્યા કહેવામાં આવે છે. તમે બધા થઈ જ ગયા તો કંટાળને જ ક્યાં ને, તો ભલે બે જ રીતે થઈ જાય માણા, કાં તો મોજ આવે તો થઈ જાય ને કાં તો કાંઈ ન સમજાય ને તોય થઈ જાય. તમને ન સમજાય ને તો આ કેસેટ પછી પાસે વાગોળે રાખજો, સાયન્સની દેન છે ને, સમજાય તો કામ થઈ જાય. બહુ સરસ મહારાજ વાત બતાવી. આવી મહારાજ કે અનેક પ્રકારની બ્રહ્મ વિદ્યા છે, તે માયલી એ પણ બ્રહ્મ વિદ્યા છે. અને ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ વિનાશ નથી. મહારાજે બ્રહ્મની અનાદિ સ્થિતિ બતાવી છે. ભક્તજનો યાદ રાખજો, રામાનુજાચાર્યનો આપણે વિશિષ્ટાદ્વૈત મત જરૂર સ્વીકાર્યો છે, પણ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત ત્રણ તત્વનો સ્વીકાર કરે છે, જીવ માયા ને પરબ્રહ્મ. જીવ માયા ને પરબ્રહ્મ મહારાજે એમાં કાંઈક વિશેષતા ઉમેરી અને મહારાજ કે તત્વ ભલે ત્રણ રહ્યા, ભેદ તો પાંચ છે. પાંચ ભેદની વાત યાદ રાખજો, રામાનુજાચાર્યજીના મત પ્રમાણે સ્થાપિત નથી. માને રામાનુજાચાર્યજી ત્યાં સુધી નથી પહોંચ્યા, એ ત્રણ તત્વ સુધી જ પહોંચ્યા છે. મારે ત્રણ તત્વોને સ્વીકારી અને મહારાજ એમાંથી પાંચ ભેદ બતાવ્યા. મારે કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. મારે કે જીવ જે તત્વ છે એ જ વર્ણાશ્રમ વગેરે ધર્મનું પાલન કરી અને ઈશ્વર કોટિને માને દેવ કોટિને પામે છે અને પરમાત્માને અનન્ય ભક્તિ કરવાથી સ્વયં જીવ છે જ બ્રહ્મ સ્થિતિને પામી જાય છે. માને અહીંયા મહારાજ કે અનાદિ બ્રહ્મ છે એટલે માને બ્રહ્મ ભલે અનાદિ સ્થિતિનું છે, પણ ભક્ત જે છે એ જ પરમાત્માની ઉપાસના ધ્યાન આજ્ઞા વગેરે દ્રઢ જ્યારે કરે છે ત્યારે એ બ્રહ્મના સાધર્મ્યપણાને પામી જાય છે, બ્રહ્મ સમકક્ષ થઈ જાય છે. પણ યાદ રાખજો, બ્રહ્મની સમકક્ષ થવાય છે પણ પરબ્રહ્મની સમકક્ષ થવાતો નથી. એટલે મહારાજ એમ કહે છે કે મૂળ જે આપણે એટલે મૂળ અક્ષર શબ્દ મૂકી મૂળ જે બ્રહ્મકોટે છે મહારાજ કે એનો વિકાસ કે સંકોચ અવસ્થા નથી. અને જે આકાશની ઉત્પત્તિની વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે તેની લીનતા થાય છે, પણ શરીરનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્ન ઉત્તર કર્યો. હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. તાકાત છે પૂછે. મહારાજ કે તમારો પ્રશ્ન હતો, હું પ્રશ્ન હતો યાદ રહ્યો, સમાધિમાં સર્વે લીન થાય ત્યારે આકાશ કેમ લીન થાય છે? ત્યારે મહારાજ કે હમળો એ આકાશ જે લીન થાય છે ને પ્રગટ થાય છે એ સર્વાધાર આકાશ લીન કે ઉત્પન્ન થતો નથી, પણ તમો ગુણમાંથી ઉપજો જે આકાશ એની ઉત્પત્તિની લીનતા છે, સર્વાધાર આકાશની નથી. એનો વિસ્તારે કરીને મહારાજે ખૂબ ચણાવટથી વાતો કરી. મહારાજ કે હવે તમને એમાં શંકા જાતી પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વે હરિજન બોલ્યા, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 46મું થયું.